એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તક વિશે વાત કરવાના છીએ જેણે વૃદ્ધત્વ, ગંભીર બીમારી અને જીવનના અંતિમ પડાવ વિશેની આપણી વિચારસરણીને એમ કહી શકાય કે હચમચાવી નાખી છે.
હા,
હું ડૉક્ટર અતુલ ગવાંદેના ખૂબ જ પ્રભાવશાળી પુસ્તક બીઈંગ મોર્ટલની વાત કરી રહ્યો છું.
હા, અને આ પુસ્તક આજે કદાચ પહેલા કરતાં પણ વધુ પ્રાસંગિક છે, કારણ કે તે આધુનિક તબીબી વિજ્ઞાનના એક મૂળભૂત અભિગમ પર મલબ સવાલ ઉઠાવે છે.
કયો અભિગમ?
એ અભિગમ જે ફક્ત જીવનને લંબાવવા પર, મૃત્યુને પાછું ઠેલવા પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે. પુસ્તક પૂછે છે કે શું આપણે જીવનના અંતિમ દિવસો ફક્ત શ્વાસ લેતા રહેવા માંગીએ છીએ, ભલે પીડા અને લાચારી હોય કે પછી ગરિમા, સ્વાયત્તતા અને કંઈક અંશે મતલબ જીવનની ગુણવત્તા સાથે જીવવા માંગીએ છીએ? આ બહુ મોટો પ્રશ્ન છે.
બરાબર. આ પુસ્તક આપણને એ વિચારવા પ્રેરે છે કે જીવનના અંત સુધી ગંભીર બીમારીઓ કે વૃદ્ધાવસ્થાની નબળાઈઓ વચ્ચે પણ અર્થપૂર્ણ અને શક્ય તેટલું આરામદાયક જીવન કેવી રીતે જીવી શકાય. અને આ સવાલ ઉઠાવનાર લેખક ડૉક્ટર અતુલ ગવાંદે પોતે પણ ખાસ ધ્યાન આપવા જેવા છે.
ચોક્કસ. ડૉક્ટર ગવાંદે એક અમેરિકન સર્જન છે, લેખક છે અને જાહેર આરોગ્ય સંશોધક પણ. તેઓ બોસ્ટનની પ્રખ્યાત બ્રિગમ એન્ડ વિમન્સ હોસ્પિટલમાં સર્જન છે અને હાર્વર્ડ યુનિવર્સિટીમાં મેડિકલ સ્કૂલ અને પબ્લિક હેલ્થ સ્કૂલમાં પ્રોફેસર પણ છે.
ઓ વાહ.
એટલું જ નહીં, તેમણે એરિનેડ લેબ્સ નામની સંસ્થા સ્થાપી છે જે આરોગ્ય સેવાઓને વધુ સારી બનાવવા માટે સંશોધન અને નવીનતા પર કામ કરે છે.
અને હા, ધ ન્યૂયોર્કર મેગેઝિન માટેના એમના લેખો પણ ખૂબ જાણીતા છે, નહીં? એમની ખાસિયત એ છે કે તેઓ જટિલ તબીબી વિષયોને ખૂબ જ સહજતાથી માનવીય કથાઓ અને અનુભવો દ્વારા રજૂ કરે છે.
બરાબર. આ જ બાબત તેમને બીઈંગ મોર્ટલ જેવા વિષય પર લખવા માટે અનોખી રીતે યોગ્ય બનાવે છે. જો તેઓ મેડિકલ ફિલ્ડના ઇનસાઇડર છે, અંદરના માણસ છે જે પોતાના જ વ્યવસાયની મર્યાદાઓ અને ક્યારેક નિષ્ફળતાઓને પણ ઉજાગર કરી રહ્યા છે. એક સર્જન તરીકેનો તેમનો અનુભવ તેમને આધુનિક દવાઓની અદ્ભુત સિદ્ધિઓ અને તેની સીમાઓ બંનેનું ઊંડું જ્ઞાન આપે છે. પણ એથી વધુ મહત્વનું એ છે કે આ પુસ્તકમાં તેમણે પોતાના પિતાની ગંભીર બીમારી અને મૃત્યુનો અંગત અનુભવ પણ વણી લીધો છે.
હા, એ ખૂબ જ હૃદયસ્પર્શી ભાગ છે પુસ્તકનો.
બિલકુલ. આનાથી તેમને એક ડૉક્ટર અને એક પુત્ર એમ બેવડો દૃષ્ટિકોણ મળ્યો અને આ અનુભવે તેમને દવાના સાચા હેતુ અને ભૂમિકા વિશે પુનર્વિચાર કરવા પ્રેર્યા. મતલબ દવા શું છે, એનો રોલ શું છે.
તો પુસ્તકનો મુખ્ય વિચાર શું છે આમ ટૂંકમાં કહીએ તો?
ડૉક્ટર ગવાંદે દલીલ કરે છે કે આધુનિક દવા રોગ સામે લડવા અને જીવન ટકાવી રાખવા પર એટલું બધું ધ્યાન કેન્દ્રિત કરે છે કે તે ઘણીવાર માણસ તરીકે આપણા અંતિમ સમયના અનુભવને, આપણી જરૂરિયાતો, આપણી ગરિમા, આપણી ઈચ્છાઓને ભૂલી જાય છે.
એટલે શારીરિક અસ્તિત્વ ટકાવી રાખવાની લાહેમાં જીવનની ગુણવત્તા, સ્વતંત્રતા અને માનવીય ગરિમાનું બલિદાન અપાઈ જાય છે એમ.
બરાબર કહ્યું. પુસ્તકનો કેન્દ્રીય પ્રશ્ન આ જ છે. આપણે આપણા અંત સુધી સંપૂર્ણ અર્થપૂર્ણ, હેતુપૂર્ણ અને શક્ય તેટલું આરામદાયક જીવન કેવી રીતે જીવી શકીએ? ગવાંદે સ્પષ્ટ કરે છે કે દવાનો અંતિમ ધ્યેય ફક્ત સારી રીતે મૃત્યુ પામવું તેટલું જ ન હોવું જોઈએ.
પણ અંત સુધી સારું જીવન જીવવું એ હોવું જોઈએ.
હા, શક્ય હોય ત્યાં સુધી, છેલ્લી ઘડી સુધી સારું જીવન જીવવા માટે વ્યક્તિને સક્ષમ બનાવવાનો હોવો જોઈએ. ભલે પછી અસાધ્ય બીમારી હોય કે વૃદ્ધાવસ્થાની અશક્તિ, દવાએ માત્ર શરીરને ચાલતું રાખવાનું સાધન નથી બનવાનું, પણ વ્યક્તિની એકંદર સુખાકારી, જેમાં શારીરિક, માનસિક અને ભાવનાત્મક પાસા સામેલ છે, તેને શક્ય બનાવવાની છે. દવાના સાચા ધ્યેયને સમજવાની જરૂર છે.
ચલો પુસ્તકની દલીલોમાં થોડા ઊંડા ઉતરીએ. ગવાંદે શરૂઆત કરે છે વૃદ્ધત્વની વાસ્તવિકતાથી. તે કહે છે કે આપણે વૃદ્ધત્વને કોઈ રોગ માનીએ છીએ જેને ઠીક કરવાનો છે.
હા, જાણે કોઈ ખામી હોય એમ.
બરાબર. પણ હકીકતમાં તે એક કુદરતી જૈવિક પ્રક્રિયા છે. તેઓ પોતાની પત્નીના દાદી એલિસનું ઉદાહરણ આપે છે, જે એક સમયે સ્વતંત્ર હતા પણ ધીમે ધીમે કેવી રીતે પરાધીન થતા ગયા. અહીં જ આધુનિક દવાઓની ફિક્સ ઇટ માનસિકતા, એટલે કે બધું ઠીક કરી દેવાની વૃત્તિ નિષ્ફળ જાય છે, કારણ કે વૃદ્ધાવસ્થાની દરેક સમસ્યાનો ઇલાજ નથી હોતો.
અને આ જ મુદ્દો એક જીરિયાટ્રિશિયન એટલે કે વૃદ્ધોના રોગોના નિષ્ણાત ડૉક્ટર ફિલિક્સ સિલ્વરસ્ટોન પણ ઉઠાવે છે. એમનું કહેવું છે કે વૃદ્ધાવસ્થામાં ધ્યેય દરેક નાની મોટી તકલીફને દૂર કરવાનો નહીં, પણ વ્યક્તિની કાર્યક્ષમતા અને જીવનની ગુણવત્તા જાળવી રાખવાનો હોવો જોઈએ, ભલે ને તેમને એક સાથે અનેક બીમારીઓ હોય.
પણ આપણી સિસ્ટમ આ માટે તૈયાર નથી એમ લાગે છે.
બરાબર. પરિણામે જ્યારે વડીલો પોતાની સંભાળ જાતે નથી રાખી શકતા, ત્યારે સમાજે શું ઉકેલ શોધ્યો?
સંસ્થાઓ, નર્સિંગ હોમ, ગવાંદે તેનો ઇતિહાસ તપાસે છે. અને એ રસપ્રદ છે કે આ સંસ્થાઓ વૃદ્ધોને સલામત રાખવાના હેતુથી શરૂ થઈ હતી.
હા, શરૂઆતમાં હેતુ સારો હતો,
પણ તેના અનિચ્છનીય પરિણામો આવ્યા. સલામતી પર વધુ પડતા ધ્યાન આપવાને કારણે વ્યક્તિની સ્વતંત્રતા, અંગતતા અને જીવનનો અર્થ જ ક્યાંક ખોવાઈ ગયો. ગવાંદે સંસ્થાકીય જીવનના ત્રણ રોગચાળાની વાત કરે છે. એકલતા, લાચારી અને કંટાળો. આ સાંભળીને જ દુઃખ થાય.
સાચી વાત છે. એ સંસ્થાઓની મૂળભૂત ભૂમિકા જ ક્યાં ખોવાઈ ગઈ. ફક્ત શારીરિક સંભાળ પર ધ્યાન રહ્યું, પણ મનનું શું, આત્માનું શું?
પણ શું કોઈ વિકલ્પ છે?
હા, ગવાંદે આસિસ્ટેડ લિવિંગ જેવા ખ્યાલની વાત કરે છે. કેરેન બ્રાઉન વિલ્સનની વાર્તા રસપ્રદ છે. એમણે પોતાની માતાના અનુભવ પરથી એવી સંસ્થા બનાવી જ્યાં વૃદ્ધોને પોતાના ખાનગી એપાર્ટમેન્ટ મળે, પોતાના સમયપત્રક પર નિયંત્રણ રહે અને જરૂર પડે ત્યારે મદદ મળે.
એટલે ભાર સંભાળ કેરને બદલે સહાય અસિસ્ટન્સ પર છે. વ્યક્તિની સ્વતંત્રતા જાળવી રાખીને તેને મદદ કરવી, આ વિચાર સારો છે.
ચોક્કસ. અને એથી પણ આગળ વધીને પ્રકરણ વધુ સારું જીવનમાં ડૉક્ટર બિલ થોમસ અને તેમના ઈડન ઓલ્ટરનેટિવનો અદ્ભુત વિચાર આવે છે.
હા, એ તો ખૂબ જ પ્રેરણાદાયક છે.
તેમણે જોયું કે નર્સિંગ હોમમાં રહેતા વડીલો હતાશ અને નિષ્ક્રિય હતા. એમણે શું કર્યું?
ત્યાં બાળકો, છોડ અને પાળતી પ્રાણીઓ, કૂતરા, બિલાડી, પક્ષીઓ ને લાવીને વાતાવરણ જીવંત બનાવી દીધું.
ખરેખર એનાથી શું ફરક પડ્યો?
ઘણો ફરક પડ્યો. રહેવાસીઓની હતાશા ઘટી, દવાની જરૂરિયાત ઓછી થઈ. આનો સાર એ છે કે ફક્ત શારીરિક જરૂરિયાતો પૂરી કરવી પૂરતું નથી. લોકોને જીવવા માટે કોઈક કારણની, કોઈક હેતુની જરૂર હોય છે. સંભાળનો ધ્યેય માત્ર સલામતી ન હોઈ શકે. જીવનમાં કંઈક જીવંતતા હોવી જોઈએ.
અહીં સુધી તો વૃદ્ધાવસ્થા અને સંભાળની વાત થઈ, પણ જ્યારે વાત અંતિમ બીમારીની આવે છે ત્યારે આધુનિક દવાઓની મર્યાદાઓ વધુ સ્પષ્ટ થાય છે, નહીં?
બિલકુલ. ગવાંદે કહે છે કે આપણી સિસ્ટમનો ડિફોલ્ટ અભિગમ છે, છેલ્લી ઘડી સુધી આક્રમક સારવાર ચાલુ રાખો, ભલે તેમાં સફળતાની કોઈ વાસ્તવિક આશા ન હોય અને ભલે તે દર્દી માટે અત્યંત પીડાદાયક હોય.
જાણે કે હાર માનવી જ નથી. હા, તેઓ ફેફસાના કેન્સરના એક દર્દીનું ઉદાહરણ આપે છે, જે અંતિમ દિવસોમાં પીડાદાયક કીમોથેરાપી સહન કરે છે ફક્ત થોડા વધુ અઠવાડિયા માટે, જે દરમિયાન તેના જીવનની ગુણવત્તા નષ્ટ થઈ જાય છે. આ બધી રીતે લડવુંની માનસિકતા કેટલી યોગ્ય છે? શું આપણે દર્દીને પૂછીએ છીએ કે એમને શું જોઈએ છે?
અને આ જ બિંદુ પર પેલી કઠિન વાતચીત, હાર્ડ કન્વર્ઝેશન્સ નું મહત્વ આવે છે. ગવાંડે કહે છે કે ડોક્ટરો, દર્દીઓ અને તેમના પરિવારો ઘણીવાર અંતિમ સમય વિશે સીધી, પ્રામાણિક વાતચીત કરવાનું ટાળે છે. ડર લાગે, ખોટી આશા બંધાય, શું કહેવું તેની મૂંઝવણ થાય, આ બધું નડે છે.
હા, અને ગવાંડે પેલિએટિવ કેર, રાહત સંભાળના નિષ્ણાત સુસાન બ્લોક પાસેથી શીખેલા પાઠ વહેંચે છે. વાતચીત ફક્ત તબીબી વિકલ્પો વિશે નહીં, પણ દર્દીની ઈચ્છાઓ અને મૂલ્યો વિશે હોવી જોઈએ.
એટલે કેવા સવાલો પૂછવા જોઈએ?
બરાબર. એવા સવાલો પૂછવા જરૂરી છે જે દર્દીની પ્રાથમિકતાઓ સ્પષ્ટ કરે. તમારી પરિસ્થિતિ વિશે તમારી સમજ શું છે? તમને શેનો ડર લાગે છે અને તમે શેની આશા રાખો છો? તમે જીવનની ગુણવત્તા માટે કયા સમાધાનો કરવા તૈયાર છો? તમારા માટે સારો દિવસ કોને કહેવાય?
હમ, આ સવાલો ખરેખર વાતચીતની દિશા બદલી શકે છે.
ચોક્કસ. આ સવાલો વાતચીતને શું થઈ શકે છે થી તમારા માટે શું મહત્વનું છે તરફ લઈ જાય છે. તે સારવારના લક્ષ્યને દર્દીના જીવનના લક્ષ્ય સાથે જોડે છે.
અને આ બધા વિચારોનું શિખર આવે છે છેલ્લા પ્રકરણમાં, જ્યાં ગવાંદે પોતાના પિતા રામચંદ્ર ગવાંદેની કરોડરજ્જુના દુર્લભ ટ્યુમર સામેની લડાઈ અને મૃત્યુની અંગત કથા કહે છે. એ વાંચીને ખરેખર ગળગળાથી જવાય.
સાચી વાત. તેમના પરિવારે હિંમતભેર પેલી કઠિન વાતચીત કરી. પિતાની પ્રાથમિકતાઓ સ્પષ્ટ હતી, લોકોને મળતા રહેવું, પરિવાર સાથે સમય ગાળવો અને લકવાગ્રસ્ત થઈને બીજા પર બોજ ન બનવું.
અને જ્યારે સારવાર વધુ ફાયદાકારક ન રહી ત્યારે તેમને ઘરે જ હોસ્પિસ કેર અંતિમ તબક્કાની સંભાળ પસંદ કરી.
હા, ગવાંદે સમજાવે છે કે મૃત્યુનો સામનો કરવાની સાચી હિંમત એ અંત સુધી લડ્યા કરવામાં નથી, પરંતુ એ સ્વીકારવામાં છે કે અંત નજીક છે, અને પછી સૌથી વધુ શું મહત્વનું છે તે નક્કી કરીને તે રીતે જીવવામાં છે. તે પોતાની શરતો પર પોતાના નક્કી કરેલા જીવનના ધ્યેયને વળગી રહેવાની હિંમત છે.
આ પુસ્તક ખરેખર વિચારતા કરી મૂકે છે. ચાલો તેના કેટલાક મુખ્ય સંદેશાઓ ઉપર ફરી નજર કરીએ, ખાસ કરીને આપણા ભારતીય સમાજના સંદર્ભમાં વિચારીએ. પહેલો મુદ્દો, દવાની ફિક્સ ઇટ માનસિકતાની મર્યાદા.
હા, એટલે કે દવા રોગ મટાડવામાં માહેર છે, પણ વૃદ્ધત્વ અને અંતિમ બીમારી જેવા અસાધ્ય પડકારો સામે તેનો અભિગમ અધૂરો છે. ક્યારે ઇલાજથી ધ્યાન હટાવીને આરામ અને સુખાકારી પર કેન્દ્રિત કરવું તે સમજવામાં સિસ્ટમ નિષ્ફળ જાય છે.
અને આપણે ત્યાં ભારતમાં તો આ વારંવાર જોઈએ છીએ, નહીં? પરિવારનું દબાણ હોય છે કે બધું જ કરો, શ્રેષ્ઠ ડોક્ટર પાસે લઈ જાઓ, કોઈ કસર ન છોડો.
જીવનના હેતુનું મહત્વ. સલામતી જરૂરી છે, પણ તેના નામે વ્યક્તિની પોતાની પસંદગીઓ, તેનું નિયંત્રણ અને જીવવાનો અર્થ છીનવી ન લેવાય.
આપણે ત્યાં વડીલોની સંભાળમાં ઘણીવાર સલામતીના નામે તેમની સ્વતંત્રતા પર કેટલો કાપ મુકાઈ જાય છે એ વિચારવા જેવું છે.
બિલકુલ. પછી ત્રીજો મુદ્દો, જીવનની ગુણવત્તા વિરુદ્ધ જથ્થો. શું લાંબુ જીવવું એ જ હંમેશા સારું જીવવું છે? તબીબી નિર્ણયો લેતી વખતે, ખાસ કરીને જીવનના અંતિમ તબક્કામાં, દર્દી ખરેખર શું ઈચ્છે છે, વધુ સમય કે વધુ સારો સમય, તેના પર ધ્યાન આપવું કેટલું જરૂરી છે?
આપણા સમાજમાં આ સંતુલન ક્યારેક ખોરવાઈ જાય છે અને ફક્ત જીવન બચાવવું એ જ એકમાત્ર ધ્યેય બની જાય છે.
અને ચોથો અત્યંત મહત્વનો મુદ્દો, પેલી કઠિન વાતચીતની અનિવાર્યતા. અંતિમ સમયની ઈચ્છાઓ, ડર અને આશાઓ વિશે ખુલ્લી, પ્રામાણિક અને સહાનુભૂતિપૂર્ણ વાતચીત કરવી જ પડે. આ વાતચીત હાર માનવા વિશે નથી,
પણ વાસ્તવિકતાનો સ્વીકાર કરીને પોતાના જીવનના અંતિમ પ્રકરણનો સુકાન પોતાના હાથમાં લેવા વિશે છે.
બરાબર. આપણા સમાજમાં મૃત્યુ અને ગંભીર બીમારી વિશે વાત કરવાનો જે સંકોચ છે ને, એ આમાં સૌથી મોટો અવરોધ છે.
આ પુસ્તકમાં કેટલાક વાક્યો એવા છે જે સીધા હૃદયને સ્પર્શી જાય છે. પહેલો વિચાર જે મને ખૂબ ગમ્યો, આપણો અંતિમ ધ્યેય સારી મૃત્યુ નથી, પરંતુ અંત સુધી સારું જીવન છે. આખું પરિપ્રેક્ષ્ય જ બદલાઈ જાય છે, નહીં? ફોકસ મૃત્યુની ક્ષણ પર નહીં, પણ ત્યાં સુધી જીવાયેલા જીવનની ગુણવત્તા પર આવી જાય છે.
સાચી વાત. અને બીજો એક ધારદાર વિચાર, નર્સિંગ હોમના અસ્તિત્વના ત્રણ રોગચાળા છે, એકલતા, લાચારી અને કંટાળો. આ સંસ્થાકીય સંભાળની ભાવનાત્મક અને અસ્તિત્વની પીડાનું કેટલું સચોટ વર્ણન છે. ઘણીવાર શારીરિક તકલીફ કરતાં આ માનસિક તકલીફ વધુ ભારે પડે છે. તે સંસ્થાઓની મૂળભૂત ભૂમિકાની નિષ્ફળતા તરફ ઇશારો કરે છે.
ત્રીજો વિચાર હિંમત વિશે છે, જે ગવાંદેના પિતાની વાર્તા સાથે જોડાયેલો છે. હિંમત એ ભય કે આશા રાખવા જેવી બાબતોના જ્ઞાનના સામસામે મજબૂતાઈ છે. શાણપણ એ વિવેકપૂર્ણ શક્તિ છે. મતલબ કે સાચી હિંમતે વાસ્તવિકતાનો સ્વીકાર કરવો અને તેના આધારે સમજી વિચારીને પોતાના મૂલ્યોને અનુરૂપ નિર્ણયો લેવામાં છે, નહીં કે આંખ આડા કાન કરવામાં કે ખોટી આશામાં રાચવામાં.
બરાબર. અને ચોથો વિચાર, જે સીધો તબીબી વ્યવસાયના મૂળભૂત હેતુને જ પડકારે છે. દવામાં આપણું કામ શું છે તે વિશે આપણે ખોટા હતા. આપણે વિચારીએ છીએ કે આપણું કામ આરોગ્ય અને અસ્તિત્વ સુનિશ્ચિત કરવાનું છે, પરંતુ ખરેખર તે તેના કરતા મોટું છે. તે સુખાકારીને સક્ષમ બનાવવાનું છે.
આ તો દવાના ધ્યેયની પુનર્વ્યાખ્યા થઈ ગઈ.
હા, સુખાકારી એટલે માત્ર શારીરિક સ્વાસ્થ્ય નહીં, પણ માનસિક શાંતિ, ગરિમા, સંબંધો, જીવનનો અર્થ, આ બધું જ.
આ બધી વાતો ફિલોસોફિકલ લાગે, પણ તે ખૂબ જ વ્યવહારુ પણ છે. આપણે આ વિચારોને આપણા જીવનમાં કેવી રીતે ઉતારી શકીએ?
ચોક્કસ. વ્યક્તિઓ અને પરિવારો માટે સૌથી પહેલું અને મહત્વનું પગલું છે પેલી કઠિન વાતચીત શરૂ કરવી. કોઈ કટોકટી આવે તેની રાહ જોયા મગર શાંતિના સમયમાં જ આપણા પ્રિયજનો સાથે તેમની અને આપણી અંતિમ જીવનની ઈચ્છાઓ વિશે વાત કરવી શું મહત્વનું છે, શું સ્વીકાર્ય નથી.
એડવાન્સ ડિરેક્ટિવ્સ વિશે પણ જાણવું જોઈએ ને?
હા, બિલકુલ. એડવાન્સ ડિરેક્ટિવ્સ, જેમાં સારવાર અંગેની ઈચ્છાઓ અગાઉથી જણાવી શકાય વિશે જાણકારી મેળવવી. બીજું, જ્યારે કોઈ પ્રિય વ્યક્તિ ગંભીર રીતે બીમાર હોય ત્યારે ડોક્ટર સાથે વાત કરતી વખતે ફક્ત શું સારવાર ઉપલબ્ધ છે પૂછવાને બદલે મારા પ્રિયજન માટે શું મહત્વનું છે તેને ધ્યાનમાં રાખીને કયો રસ્તો શ્રેષ્ઠ છે એમ પૂછવું. આપણે તેમના સારા હિમાયતી બનવાની જરૂર છે.
અને ત્રીજું, વડીલોની સંભાળ માટેના વિકલ્પો વિશે વિચારતી વખતે ફક્ત સલામતી જ નહીં પણ તેમની સ્વાયત્તતા, સમુદાય સાથે જોડાણ અને જીવનનો હેતુ જળવાઈ રહે તેવા વિકલ્પો શોધવા, કદાચ ઘરે જ જરૂરી સહાય પૂરી પાડવી અથવા એવી સંસ્થા પસંદ કરવી જે આ મૂલ્યોને મહત્વ આપતી હોય.
સાચી વાત છે. અને તબીબી વ્યાવસાયિકો માટે પણ આ પુસ્તક ઘણું શીખવે છે. દર્દીના રોગ મટાડવાની સાથે સાથે તેની એકંદર સુખાકારી પર ધ્યાન આપવું, પેલિએટિવ કેરના સિદ્ધાંતો અપનાવવા, દર્દીના લક્ષ્યો અને પ્રાથમિકતાઓ વિશે પૂછવું, દવાની મર્યાદાઓ સ્વીકારવી અને ક્યારેક વધુ સારવાર એ સારી સંભાળ નથી હોતી તે સમજવું અને દર્દીને તે દિશામાં માર્ગદર્શન આપવું. માત્ર માહિતી આપનાર નહીં પણ દર્દીને તેમના મૂલ્યો અનુસાર નિર્ણય લેવામાં મદદ કરનાર સલાહકારની ભૂમિકા ભજવવી.
આ સમગ્ર ચર્ચામાંથી મને જે એક વાત સૌથી વધુ સ્પર્શી ગઈ તે એ છે કે અંતિમ સમયનો સામનો કરવાની સાચી હિંમત એ સતત લડ્યા કરવામાં નથી પણ શું ખરેખર મહત્વનું છે તે ઓળખીને તેને પ્રાધાન્ય આપવામાં છે. ડૉક્ટર ગવાંદેના પિતાએ પોતાની શરતો પર, પોતાની પ્રાથમિકતાઓ મુજબ અંતિમ સમય પસાર કર્યો એ જ સાચી હિંમત હતી.
અને મારા માટે સૌથી મહત્વનો મુદ્દો એ છે કે તબીબી નિર્ણયો ફક્ત શરીર અને રોગ પર આધારિત ન હોવા જોઈએ. તે વ્યક્તિની સંપૂર્ણ સુખાકારી, તેની સ્વતંત્રતા, તેના સંબંધો, તેના જીવનનો અર્થ આ બધાને કેન્દ્રમાં રાખીને લેવાવા જોઈએ. અને આ પરિવર્તન લાવવા માટે પેલી કઠિન વાતચીત એ પાયાનું કામ કરે છે. તે ડોક્ટર, દર્દી અને પરિવાર વચ્ચેના સંબંધને વધુ ગાઢ અને સહયોગી બનાવે છે.
બરાબર. આ પુસ્તક આપણને યાદ અપાવે છે કે આપણી પાસે મૃત્યુ પામવાની રીત બદલવાની શક્તિ છે અને તેમ કરીને આપણે કદાચ જીવવાની રીત પણ બદલી શકીએ છીએ. ધ્યાન મૃત્યુ સામેના વ્યર્થ યુદ્ધમાંથી હટાવીને તેને સ્વીકારીને આપણા અંતિમ પ્રકરણોને શક્ય તેટલા અર્થ, ગરિમા અને શાંતિથી ભરવા તરફ વાળવું એ જ કદાચ આપણા સૌનો અને દવાઓનો પણ સાચું ધ્યેય હોવું જોઈએ.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.